ચરણોમાં કોટિ કોટિ ભાવ વંદન. આ ત્રણ લોકના નાથ ત્રિલોકાધિપતિ એવા તીર્થંકર પરમાત્માએ મને ને તમને જે માર્ગ બતાવ્યો એ માર્ગ જે ગુરુ ભગવંતોએ આત્મસાત કર્યો અને પોતાની અનુભૂતિમાં લાવીને જે માર્ગ આપણી પાસે પ્રદર્શિત કર્યો એવું આ વિદ્રાટનું વિજ્ઞાન આજ સુધી પરંપરાગત રીતે આપણા સુધી પહોંચ્યું અને એ પહોંચાડવામાં જે પણ ગુરુજનોએ એક કડી બનીને આ વાર્તો આપણા સુધી પહોંચાડ્યો એનો ઋણ સ્વીકાર કરીને આપણે હંમેશા દેવગુરુ અને ધર્મ આ ત્રણ તત્વોના ઋણી રહેવાનું છે. જગતમાં જ્યાં સુધી આ ત્રણ રત્નોની પ્રાપ્તિ ન થાય દેવ ગુરુ અને ધર્મ રૂપી ત્યાં સુધી આત્માના કલ્યાણનો માર્ગ આપણે નક્કી કરી શકતા નથી. તો હવે વર્તમાન કાળમાં મને ને તમને અરિહંત જેવા દેવ મળ્યા, નિર્ગ્રંથ જેવા ગુરુ મળ્યા અને વિતરાગના વિજ્ઞાન જેવો કેવલીય સ્વરૂપ્ય ધર્મ મળ્યો તો આપણે આ ભાવમાં નિર્ણય કરીને જવું છે કે આત્માનું કલ્યાણ સામા છે. એટલે આપણા પ્રશ્નો સહજ રીતે એ ભાવે જ ઉદ્ભવે કે પરમાત્મા મારા આત્માના કલ્યાણમાં હું કેમ અટક્યો છું, હવે મારે એ દિશામાં ગતિ કરવી છે તો એમાં મને શું સહાયક બની શકે અને શું અવરોધક છે. જો આટલી આપણે જાણકારી મેળવી લઈએ જીવનના પ્રવાસમાં નીકળીએ તો આપણે એક વસ્તુ નક્કી કરીએ કે મારે પ્રવાસ કરવો છે તો પ્રવાસ દરમિયાન મને શું શું વસ્તુઓ જરૂરી છે, કેટલી સામગ્રી સાથે લઈએ. ઘર ગમે એટલું ભર્યું હોય પણ આપણે પ્રવાસમાં નીકળીએ તો સાથે કેટલું લેવાના, પ્રવાસમાં કેટલું જરૂરી છે એ અનિવાર્ય, અને પછી ત્યાં ગયા પછી મારે તેની તેની જરૂર પડશે. એટલે તેની જરૂર પડશે એ તો કદાચ ત્યાં ગયા પછી પણ પાછું કદાચ ભૂલાઈ ગયું ને તો ખરીદી શકાય, મેળવી શકાય. પણ પ્રવાસમાં જે જરૂરી છે એ પ્રવાસ કાળમાં ખરીદવાના ચાન્સ બહુ ઓછા, બરાબર છે ને? એટલે મુખ્યતા તેની છે, મારા પ્રવાસ કાળમાં મને તેની જરૂર છે. તો મારો ને તમારો મોક્ષ સુધીનો પ્રવાસ બહુ લાંબો છે, એમાં આપણે અનિવાર્ય એવું શું સાથે લઈ જવું? તો પરમાત્મા કહે છે કે આ પ્રવાસમાં તારી પાસે માત્ર એક સમ્યક દર્શન હશે. શું હશે સમ્યક દર્શન? એટલે શું? સાચો માર્ગનું જાણ પણ આટલું હશે ને તો પછી તું ક્યાંય ભૂલો નહીં કરે, ખોવાઈ નહીં જા. એટલે બીજું કશું નહીં હોય. હવે આપણે પ્રવાસમાં નીકળ્યા કદાચ અંદર રસ્તામાં તમારી પાસે ખાવાનું ભાતું ન હોય તો ચાલે, પણ અંદર પેટ્રોલ ન હોય તો, કારમાં પેટ્રોલ ન હોય તો, અને પેટ્રોલ હોય પણ એની અંદર બ્રેક ના હોય, બ્રેક ના હોય અને આગળ હેડલાઇટ ના હોય, તો ગાડી મર્સિડીઝ હોય કે BMW હોય કે લેક્સસ હોય, ગમે તે હોય, જે ગાડીમાં બ્રેક નથી અને જે ગાડીમાં હેડલાઇટ નથી એ ગાડી શું કામ? તો મારે તમારે પ્રવાસની ગાડીનો જો પ્રવાસ હોય કારનો તો અનિવાર્ય છે કે ગાડી તેનાથી ભરેલી હોવી જોઈએ, પેટ્રોલથી ગેસથી, અને એમાં અનિવાર્ય બધું જોઈએ. પણ આના વિના તો એક પળ પણ ના ચાલે. ધારો કે અંદરની સીટ કદાચ તૂટી ગઈ હોય તો કદાચ વધારે પડતા આપણે આરામથી ન બેસી શકીએ, પણ બેસી શકીએ, પણ અંદર બેક જ ન હોય તો એક્સિડન્ટ થાય. રાત પડી ગઈ હોય અને હેડલાઇટ ન હોય તો ઊંધે રસ્તે ચાલ્યા જાય. તો મારા તમારા જીવનમાં આપણે અહીંયાથી પ્રવાસ આરંભીએ. મનુષ્ય બહુ પછીની યાત્રા થાય ત્યારે ત્રણ વસ્તુ આપણે નક્કી કરવી છે કે મારું ને તમારું આખું મગજ, આખી વિચારધારા એ સમ્યક દર્શનથી ભરેલી હોવી જોઈએ. શેનાથી ભરેલી હોવી જોઈએ? કયું પેટ્રોલ કામ લાગશે? સાચી સમજણનું. અને બ્રેક શેની જોઈએ? તો કે સંયમની, સંવરની. અને હેડલાઇટ શેની જોઈએ? તો કે વિતરાગ આજ્ઞાની. વિતરાગ આજ્ઞાએ મને ને તમને જે રસ્તો બતાવ્યો છે અને સતત એના ઉપર પ્રકાશ પાડ્યા કરે છે. એટલે ક્યાંય પણ મૂંઝાઈએ ને બેન, એ વખતે આપણે એટલું વિચારવાનું કે આનો ઉત્તર ભગવાન હોત તો શું આપત,
આપણને એમ લાગે ને કે આપણા ઉપર દુઃખ તૂટી પડ્યું છે. ધારો કે આ વાત આપણે આપણી ફ્રેન્ડને કરી હોત તો એને શું જવાબ આપ્યો? તારી સાસુ છે જેવા, એનો તો સ્વભાવ બધા જાણે છે, એને કોઈ દિવસ કોઈ શાંતિ લેવા નથી દીધી, પણ તને ક્યાંક લેવા જઈએ? આવું કે બેન પડી તો બહુ ગમે કે એમાં કઈ મારી જવાબદારી નથી, આ તો સાસુના સ્વભાવની જવાબદારી છે. પણ એ જ વાત પરમાત્માને પૂછ્યો કે ગુરુને પૂછ્યો તો શું જવાબ આપત? શું આપત બેન? કે એ વ્યક્તિ ખરાબ હોય જ ન શકે, કારણ કે માં તરીકે, બેન તરીકે, દીકરી તરીકે તો બહુ સારા છે, તો સાસુ તરીકે તને જ કેમ મળ્યા? કેમ મળ્યા? તારા પૂર્વના એની સાથેના અનુબંધ હતા. એટલે હવે આપણે જયારે આપણે વિચારવું હોય તો કોને પૂછશું? ઓલા સરદારને પૂછશું જે રસ્તામાં ઉભો કરીને લાલ કિલ્લો જોવા માટે? હે, વિચાર કરજો. સામાન્ય રીતે આપણા બધાને હંમેશા પ્રશ્નનો જવાબ નથી જોઈતો, માન્યતા ને એન્ડોર્સમેન્ટ જોઈએ છે. આપણે જે માનીએ છીએ ને એને ઉપર એન્ડોર્સ કરી દઈએ, એટલે કે જો તરલાબેને કીધું કે આ ન કરાય, એટલે જે નથી કરવું ને એમાં તરલાબેન સાઇન કરી દઈએ તો ગમે, જે કરવું છે એમાં સાઇન કરી દઈએ તો ગમે, પણ એનાથી વિરુદ્ધની વાત કરીએ તો કંઈ મજા ન આવી. શું કે આજના સ્વાધ્યાયમાં કંઈ મજા ન આવી, બધી જુદી જ વાત કરતા હતા. કોનાથી જુદી? તો કે મારી માન્યતાથી જુદી. એટલે અનંતકાળ આપણો જ્ઞાનીની સહમતિ વિનાનો અને જ્ઞાનીના એન્ડોર્સમેન્ટ વિનાની વાતોમાં ગયો છે. આ ભાવમાં હવે આપણે એટલું જ માનવું છે જેના ઉપર જ્ઞાનીએ સાઇન કરી હોય. આમ તો કુરાનમાં ખુદાએ ક્યાંય સાઇન કરી નથી અને આગમમાં મહાવીરે ક્યાંય સાઇન કરી નથી, પણ જ્ઞાની કહે છે કે જ્ઞાનીની વાણી છે. શું વાણી છે? આગમ એ કોની વાણી છે? જ્ઞાનીની વાણી છે. એટલે આપણે આજે જીવતા પરમાત્મા નથી, પણ આગમ રૂપે મૂંગા પરમાત્મા છે. આ પરમાત્મા મૂંગા છે, બરાબર છે, પણ એને સાક્ષી રાખો ને તો અંતરાત્મા ડંખ્યાવી ના લઈએ નહીં. તમે મૂર્તિ સામે ભલે ને પથ્થરની હોય, આરસની હોય, કે સોનાની હોય, કે ભગવાનનો ફોટો હોય, એક ખોટું કામ કરી જશો, વિચારતા હશે કોણ જોઈ રહ્યો છે? પરમાત્મા જોઈ રહ્યો છે. એટલે આપણે પડદો રાખીએ છીએ ભગવાનને, હંમેશા પડદો શું કામ કરે? ખરેખર પાપના કામ કરવા છે. ક્યાંય તમે જોજો કે આખો દિવસ ભગવાનને ખુલ્લા નહીં રખાય તો પાપના કામ ક્યાં જઈને કરશું? એટલે કહેવાની વાત એ છે કે જીવનની અંદર હવે આપણા પ્રશ્ન એવા હોય કે જેનો જવાબ પરમાત્માની સાક્ષી હોય, પરમાત્માની આજ્ઞા પ્રમાણે હોય. તો આપણે જે કંઈ પ્રશ્ન છે એમાં બેનનો પ્રશ્ન છે કે પર્યુષણ માટે અત્યારથી ક્યાં તપ શરૂ કરી શકાય? તો બેન, એની અંદર તપના વિવિધ પ્રકાર છે, પણ 50 દિવસનું જે તપ હોય, 49 દિવસનું, એ પૂનમથી શરૂ થાય, બરાબર ચોમાસું બેસે ત્યારથી. પણ એવું કોઈ વિશિષ્ટ તપ અત્યારે આપણે આચરી નથી શકતા, પણ સૌથી પરમાત્માએ પહેલું તપ એ કીધું છે કે શ્રાવક 49 પ્રતિક્રમણ કરનારો હોય. શું કીધું છે? કે શ્રાવકના જીવનમાં ચાતુર્માસ બેસે ત્યારથી સંવત્સરીનો દિવસ આવે ત્યાં સુધી 7 સપ્તાહ એના પર્યુષણના કાળ સુધીના 49 દિવસ એ પર્યુષણ અવશ્ય કરવા જોઈએ, પ્રતિક્રમણ અવશ્ય કરવા જોઈએ. કારણ કે આ 7 સપ્તાહ છે ને એ કાળના ચક્રમાં બહુ વિશિષ્ટ છે. આમ તો આખો ભવ અનંતો કાળ બધા જ વિશિષ્ટ છે, પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી એક એકની વિશેષતા બતાવે ને, તો દ્રવ્યથી આપણું મનુષ્યપણું એની વિશેષતા છે, ક્ષેત્રથી કર્મભૂમિ એનું મહત્વ છે, અને કાળથી આ ચાતુર્માસનો કાળ એમાં પણ પેલા આપણા આ 49 દિવસ એનું મહત્વ છે, અને ભાવથી પરમાત્માની આજ્ઞાની શ્રદ્ધા એટલે કે સમ્યક પ્રસંગ એ મહત્વના છે. તો એમાં એમ કહેવામાં આવે છે ભાઈ કે જ્યારે આરો બદલાય અને એની અંદર 5મો આરો પછી 6ઠો આરો આવે, 6ઠા આરો પછી પાછો 5 6ઠો આરો આવે, ત્યાર પછી 5મો આરો આવે ને, એટલે પાછા આ જમીનની અંદર શું પેદા થશે? રસપસ આ ધરતી જે સૂકી થઈ જવાની, આખું એન્વાયરમેન્ટ એવું થઈ જશે કે ધરતી ઉપર એક તણખલું નહીં જઈએ, એક તણખલું નહીં જઈએ. બાળવા માટે પેટ્રોલ જોઈએ, તેલ જોઈએ, કંઈ પણ, અથવા તો લાકડું જોઈએ, કોલસો જોઈએ, આમાંનું કશુંક તો જોઈએ ને. એટલે જેવો છઠ્ઠો આરો બેસશે એના પહેલા જ પૂરમાં પાંચમારાનો છેલ્લો પોર, એની અંદર માં સૌથી પહેલા બાદર અગ્નિનો લોપ થઈ જશે. બાદર એટલે અપ્રગટ અગ્નિ. કોઈ પણ વ્યક્તિ એક સ્પાર્ક પણ જોઈ નહીં શકે. આમ તો નાશ થવા જ મળશે, પણ જ્યારે આ પૃથ્વીના પટ ઉપરથી એક પણ તણખલું, એક પણ કોલસો, એક પણ પેટ્રોલ કશું થતો નહીં જાય, એટલે જીવને અગ્નિ નહીં મળે. ત્યાર પછી ક્યાં સુધી નહીં મળે? છઠ્ઠારાના 21-21 હજાર આ કાળના, અને પાછા અવસરપીણી કાળમાંથી ઉત્તરપીણીમાં જશું ત્યારના પણ 21 હજાર વર્ષ, 42 હજાર વર્ષ સુધી કોઈને એક તણખો નહીં મળે. પરમાત્મા કહે છે કે દિવસે દીવડા ન બાળો, રાત્રિએ અંધકારમાં એક પ્રકાશનું કિરણ પણ નહીં સાંપડે. આપણે શું કરીએ છીએ અત્યારે? અગ્નિનો વપરાશ કેટલો કરીએ છીએ? આપણને મૂલ્ય નથી. કીધું ને, પણ બિલ આવતું હોય તો લાઇટ બંધ કરીએ, હોટલમાં ગયા તો રૂમમાં લાઇટ ચાલુ રાખી દે. પૈસા હોટલના વપરાય છે, પણ પુણ્ય મારું તમારું વપરાય છે. પૈસા ભલે આપણે ભરી દીધા એટલે એટલામાં પતી ગયું, પછી ભલે ને ગમે એટલું લાઇટ બળે, પણ પુણ્ય કોનું વપરાય છે? મને ને તમને જે પુણ્ય પ્રીપેડ છે, પેલા આપણે પેદા કરેલું છે, એમાંથી આપણે ઉપયોગ કરીએ કે ન કરીએ, પણ જેમ નળ ખુલ્લો રાખી દીધો તો પાણી વયું જાય, એકને ટાંકી ખાલી થઈ જાય, એકને એમ મારીને તમારી પુણ્યની ટાંકી ખાલી થાય છે. એટલે શું કરવાનું છે? પુણ્ય બચાવો. પુણ્યની મહત્તા અપેક્ષા એ છે ને અપેક્ષા એ નથી. બોટ કિનારો આવ્યા પેલા છોડી દઈએ, ડૂબી જાય, પણ કિનારો આવ્યા પછી બેઠા રહીએ તો મૂર્ખા કહેવાય. એટલે પુણ્ય વિહોણા થઈ જાય તો આપણે આ મનુષ્ય દેહ પણ ન મળે, તીર્થંકર પણ ન મળે, ધર્મ પણ ન મળે, એ અપેક્ષા એ પુણ્યની વાત કરું છું. પણ કહેવાની, વ્યવહારિક જીવનમાં આપણે આવો જે કાળ બતાવ્યો છે ને, એની અંદર આપણે જ્યારે પાછો પાંચમા રહો છે ને, ત્યારે 7 સપ્તાહ સુધી એન્વાયરમેન્ટલ એવા ચેન્જીસ આવશે કે જ્યારે આખા કોસ્મિક યુનિવર્સમાંથી કેટલાક વાતાવરણના પદાર્થો એવા ચેન્જ આવશે કે એ વખતે 7 સપ્તાહ સુધી પહેલો વરસાદ થશે. છઠ્ઠારામાં એક ટીપું પાણી નથી વરસવા, આ છઠ્ઠારામાં પણ નહીં ને પછીના છઠ્ઠારામાં પણ નહીં. પછી જ્યારે કાટમારો આવે ત્યારે વાતાવરણમાં ફેરફાર થાય, અને એ વખતે એવો વરસાદ વરસે કે જેની અંદર એ વરસાદ વડે ધરતીમાં રસ અને કષ પેદા થાય, એટલે કે સાકર જેવો વરસાદ, ઘી જેવો વરસાદ, દૂધ જેવો વરસાદ, એના કારણે ધરતી રસાળ થઈ જશે, પાછું ધરતીમાં સુવાઈ જશે રસકસ, અને એમાં એક પેલી ઉપર જે દિવસે ફૂટશે એ દિવસ શ્વેતાંબર આમનાય પ્રમાણે અને દિગંબર આમનાય પ્રમાણે બંનેમાં સંવત્સરીનો દિવસ કહ્યો છે. 10 લક્ષણાનો પહેલો દિવસ અને પર્વાધિરાજ પર્યુષણનો છેલ્લો દિવસ. એ દિવસ એટલે પર્યુષણનો છેલ્લો દિવસ આવે એટલે આપણે 7 સપ્તાહ પૂરા થયા હોય થાય, એટલે એ વખતે કુંપળ ફૂટશે ધરતીમાં પહેલી, અને એ જોઈને લોકોના હૃદયમાં કંઈ પણ ભાવની પહેલી વખતની અંદરની વૃત્તિ જાગશે. આપણે તમને કહ્યું ને કે વિન્ટરમાં ડિપ્રેશન આવે, કારણ કે બધું કેવું થઈ ગયું હોય, ફોલ આવતા સૂકું ભટ્ટ થઈ ગયું હોય, ઉજળ થઈ ગયું હોય, પણ જેવી સ્પ્રિંગ આવે એવો મનને આનંદ આવે છે ને, એવી રીતે આટલા કાળ પછી પેલો કુંપળ ફૂટશે ને. નહીં તો મહાવીર તો થયા નહીં હોય, કોઈ તીર્થંકર ત્યારે જે પાંચમારામ થાય નહીં, તો પછી આ પાંચમારા જેવા લક્ષણો એ પાંચમારામાં ક્યાંથી પ્રગટશે? આપણે તો તીર્થંકર પછીના કાળમાં છીએ, પણ આ પાંચમારો તો તીર્થંકર પહેલાનો કાળ હશે, તીર્થંકર તો ચોથારામાં આવશે. આવી રીતે આ એન્વાયરમેન્ટલ જે ચેન્જીસ આવશે એના કારણે થોડા અંશે પણ ધર્મ નહીં પણ એક સામાજિકતા વ્યવસ્થિત થવા માંડશે. એટલે આ 49 દિવસ પ્રકૃતિની દ્રષ્ટિએ પણ મહત્વના છે અને આત્માની ભૂમિને પણ રસાળ કરવામાં એનું બહુ મોટું મહત્વ છે. એટલે મારા ને તમારા આત્મામાં પણ 49 દિવસના પ્રતિક્રમણ દરેક આત્માને કરવાની આપણા ગુરુ ભગવંતોએ આપણને પ્રેરણા આપી છે કે આપણે બીજું તપ કરી શકીએ કે ન કરી શકીએ, પણ રોજ સામાયિક પ્રતિક્રમણ અવશ્યપણે આપણે કરવા જોઈએ. ને બાકી છે ને બેન, બીજા બધા વર્ધમાન તપના અને એવા અનેક પ્રકાર છે, એ આપણી પાસે તપ આરાધનાની એક આખી બુક આવે છે બેન, એમાં વિવિધ પ્રકારના તપો બતાવ્યા છે. એટલે જેને પોતાને જેટલી ભાવના કે ક્ષમતા હોય, પછી માસ ખમણનું ઘર આવે ત્યારે જેને માસ ખમણ કરવું હોય એ શરૂ કરી દઈએ, એટલે શું કે 30મે દિવસે સંવત્સરીના દિવસે પૂરા થાય, પછી 15મું ધર આવે એટલે 16 ભતું જેને કરવું હોય એના આગલા દિવસે શરૂ કરીએ, પછી 28મું ધર આવે એટલે કે પર્યુષણનો પહેલો દિવસ આવે, એટલે એ બધા વિવિધ પ્રકારના તપ છે. બીજો પ્રશ્ન છે કે ભવ આલોચનાનું મહત્વ સમજાવશો. ભવ આલોચના એ શબ્દ જી ભવ આલોચના એટલે આ છે ને, ખાસ કરીને શ્વેતાંબર મૂર્તિ પૂજકમાં આપણે આ ભવ આલોચના શબ્દ વાપરીએ છીએ. આપણે જે અનંત જન્મોથી બહુ બહુ પાપ કર્યા છે એનું પ્રાયશ્ચિત કરવાનો એક આ વિધિ છે, એટલે એને શું છે, ગુરુ ભગવાન તો વિધિપૂર્વક કરાવે છે. હવે એમાં હમણાં હમણાં આપણે એવું સાંભળીએ છીએ કે આ બધું કરાવે ને જ્યારે ત્યારે હાથમાં નાળિયેર આપે ને પ્રદક્ષિણા લેવડાવે ને પછી એક એક ભાવ બોલાતા જાય ને પછી એ નાળિયેર મૂકે ને, આ બધા અનુષ્ઠાન છે. શું છે? અનુષ્ઠાન છે. પણ ભવ આલોચનાનો મિનિંગ એ છે કે અનાદિ અનંત ભૂતકાળમાં મેં ને તમે 84 એ 84 લક્ષ જેવા જૂનીના જીવ રૂપે બધા જ ભાવો સેવ્યા છે, બધા ભાવોમાં બધા પ્રકારના પાપ કર્યા છે. તો એક એક પાપને યાદ કરીને એક એક ભાવમાં, એટલે આપણે તમે જો વંદિતુના અર્થ બોલો છો ને 14ના પ્રતિક્રમણમાં, એના અર્થમાં બોલીએ છીએ કે મેં ઓલા ઘાંટીના ભાવમાં બળદને ઘાણીએ જોડ્યા છે, મેં આ ભાવમાં આવા પાપ કર્યા છે, મેં શિકારીના ભાવે આટલા શિકાર કર્યા છે, મેં આ ભાવની અંદર આવા પાપ કર્યા છે, આ બધું આપણે શબ્દાર્થ રૂપે બોલીએ છીએ. એટલે ધીસ કાઇન્ડ ઓફ આ રીતે વ્રતના જે અતિચારો છે એ બધા આપણા પાપો છે. અને પદ્માવતીની સજાય પણ આવે છે, એમાં બોલે છે ને કે પદ્માવતી રાણી ખમાવે છે, તો એ બધા જુ વેરિયસ ફોર્મ છે એના. પણ ભવ આલોચનાનો અર્થ છે કે 84 લક્ષ જેવા જોનીમાં મેં ને તમે દરેક જન્મની અંદર પાપો કર્યા છે પણ પાપો પડી કમ્યા નથી, એટલે કે એનું પ્રતિક્રમણ એટલે એની આલોચના નથી કરી. હવે આ બહુમાં આપણને સમજ આવી છે, આપણને એટલી ખાતરી થઈ છે કે આ બધા પાપ મેં કર્યા છે ને કર્યા છે, હવે સમજણપૂર્વક આ બધા પાપો આલોચી લેવા. એટલે એમાં ગુરુ ભગવંતો પાસે જઈને પણ કરે, ગુરુ ભગવંતો ન હોય તો કોઈ નાની પાસે કરે, કોઈ ના મળે તો આત્માને સાક્ષી કરે. પણ આ એક જાતનું પ્રતિક્રમણ છે અને એમાં વિસ્તારપૂર્વક કરવામાં આવે છે, પોતાના લાગેલા તમામ પાપોનો એકરાર કરવામાં આવે છે કે મેં આ બધા પાપ કર્યા છે અને આ પાપમાંથી હું શું કરું છું એની આલોચના, નિંદા ને ગરહા અને એનું પ્રાયશ્ચિત કરું છું. એટલે પછી ગુરુ ભગવાન તો આપણને કંઈ પ્રાયશ્ચિત આપે, એ પ્રાયશ્ચિતનો પણ આપણે સ્વીકાર કરવાનો હોય. એટલે એટલી જ્યારે માનસિક તૈયારી થાય ત્યારે આપણે એ આ તપ કરી શકીએ છીએ. તપ એટલે કે એક વિધિ છે. અને ધાર્મિક રીતે ગ્રહ અને જ્યોતિષીમાં માનવું જોઈએ કે નહીં, તમે શું માનો છો? શું માનો છો? ભૂગોળમાં માનો કે ના માનો? ઇતિહાસમાં માનો કે ના માનો? ભૂગોળમાં માનો કે ના માનો? કે અહીંયા 5 ભરત છે, અહીંયા 5 એરિયસ છે, 5 માયુર્ય ક્ષેત્ર છે, અહીંયા ગ્રહ છે, અહીંયા નક્ષત્ર છે, અહીંયા તારા છે, એ માનીએ કે ના માનીએ? એટલે માનવું એટલે એનું અસ્તિત્વ સ્વીકારવું. માનવું એટલે શું? એનું અસ્તિત્વ સ્વીકારવું. પણ એને ઊંધું માનવું એનું નામ મિથ્યાત્વ. એટલે જે અસ્તિત્વ ધરાવે છે એનો ઇનકાર ન થઈ શકે. પણ કેવી રીતે માનવું? તો જ્ઞાની એમ કે છે કે એને તત્વ દ્રષ્ટિએ માનવું. આપણી ભૂલ શું છે કે આપણે ગ્રહના પગમાં બેસીને આપણે કઈ શનિદેવ મારું ભલું કરો, શનિદેવ મારું ભલું કરો, શનિદેવ મારું ભલું કરો, ધીસ ઇઝ વે, એમાં આપણે એટલો સ્વીકાર કરીએ છીએ કે મેં ખોટું કર્યું છે અને હવે હું એની માફી માંગુ છું. પણ શનિદેવ આપણને ભલું કરવા કે બુરું કરવાનું કામ કરતા નથી. ઇટ ઇઝ એ ઇન્ડિકેટર. શું બતાવે છે બેન? સૂર્ય મધ્યાકાશે આવ્યો એ શું બતાવે છે? તમને તાપ લાગશે. શું આવ્યું? સૂર્ય ક્યાં છે એના ઉપર બેન એની તાકાત છે. ઉગતો સૂરજ હોય તો આપણને તપાવરો ન આપી શકે, ઉગ મધ્યાહનમાં આવે ત્યારે આપણને તપારો આપે, અને જ્યારે અષ્ટાચળમાં જાય ત્યારે એ આપણને ફરીથી તાપ ન આપી શકે. પણ સૂર્ય તાપ આપી શકે કે નહીં, એ માનવું કે ન માનવું? તો પછી સૂર્યના તાપથી બચવા શું કરે? આપણને પ્રોટેક્ટ કરવા જોઈએ ને. સૂર્યને કંઈ ન કરે, સૂર્યને કંઈ ન કરે પણ આપણે આપણું પ્રોટેક્શન કરાય. એમ ગ્રહો જ્યારે વક્ર ગતિમાં આવે ત્યારે એના જે રેસ છે એ બધા રેસ છે ને, હું ને તમે જ્યારે બોર્ન થયા ને એ વખતે જન્મ વખતે આખા પ્લેનેટમાં જે જે ગ્રહો જ્યાં જ્યાં હતા એનું એક રેડિયેશન આપણા બોડી ઉપર આવતું હતું. પહેલું વહેલું આ રેડિયેશન જ્યારે આ બોડીએ ગ્રહણ કર્યું ને એ વખતે એણે એના બ્લડની અંદર એક ઇફેક્ટ ઊભી કરી, જેને આપણે શું કહીએ છીએ કે આપણા બ્લડના કેટલા બધા ભાવ એવા છે કે કેટલાક લોકો બીકણ હોય, કેટલા અગ્રેસિવ હોય, કેટલાક લોકો એકદમ ડરપોક હોય. તો એ કોણે કર્યું ડરપોક પણ કે એની અંદરમાં અગ્રેસિવતા? તો આપણે કહીએ કે એના અંદરના જે કેમિકલ છે એ કેમિકલ, આજે કોઈ માણસને જ્યારે ડિપ્રેશન આવે ને એવું આવે ત્યારે એનું કેમિકલ ઇમ્બેલેન્સ કહે છે, જેનામાં સાયકોલોજીકલ પ્રોબ્લેમ આવે તો એને કેમિકલ ઇમ્બેલેન્સ કહે. એમાં જે કેમિકલના કારણે આવું ઇમ્બેલેન્સિંગ થતું હોય એની સામે એને બીજી જાતનું કેમિકલ આપવામાં આવે છે કે જેથી કરીને એના ડોઝ આપે તેને થોડું સબસાઇડ લાગે. એવી રીતે આપણું સાયન્સ એમ કહે છે કે જે કામ બહારનું કેમિકલ કરે છે એ જ કેમિકલ આપણને બધા ગ્રહોના રેઝમાંથી મળે છે. એ બધાને કલર છે ભાઈ. જો પહેલાના વખતમાં છે ને ઘરમાં તોરણ બાંધતા એની અંદરમાં જાત જાતના કલર હતા, ભૂંગળીઓ હતી, મોતી હતા, ને એમાં પાછું લાભ શુભ વગેરે લખવામાં આવતું, ને એમાં મહદ અંશે આપણે રેડ અને ગ્રીન કલર શુભ માનતા તોરણની અંદર. એવી જ રીતે રાજાઓ મુકુટ પહેરતા, એની અંદરમાં બધા મણિરત્નો જડેલા હતા, બેનો ઘરેણામાં પણ જાત જાતનો જળતર નખાવતા. આ બધું અણગાર જ માત્ર નહોતો, એની પાછળ સાયન્સ પણ હતું કે આપણા બોડીમાં જ્યારે જે કેમિકલની ડેફિશિયન્સી હતી એ કલરની ડેફિશિયન્સી પૂરી કરવા માટે કુદરતનો સહારો લઈને આપણે એના રેઝ એમાંથી પાસ થઈને આવી જતા. એટલે એને આપણે ધાર્મિકતા નામ નહોતું આપ્યું. આ ધાર્મિકતા ને સાયન્સ તે વિરોધી નથી, આપણી અંધશ્રદ્ધા એ કાં તો આપણને એના વિરોધી બનાવી દીધા, ને કાં આપણે એમને એને દેવ માનીને પગમાં બેસી ગયા. ત્યારે જ્ઞાનીએ આપણને શું બતાવ્યું છે કે જે આઠ કર્મ છે ને આપણા, નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, હવે આ આઠ કર્મ છે ને ગ્રહ કેટલા છે? નવ, બરાબર. હવે એમાં નવ ગ્રહમાં રાહુ ને કેતુ નામનો એક ગ્રહ છે. તો જ્યોતિષ શાસ્ત્રની માન્યતા પ્રમાણે રાહુ એટલે મસ્તક અને કેતુ એટલે એનું ધડ બોડી. રાહુ કેતુ જુદા જુદા નથી, એ એક શરીરનો ભાગ છે, કેતુ છે રાહુ એનું મસ્તક છે. એટલે કોઈની પણ કુંડળીમાં ત્રણ ના સ્થાન ઉપર રાહુ હોય તો નવ ના સ્થાન ઉપર કેતુ હોય, કારણ કે માણસ તો આખો જોઈએ ને, એટલે આમને સામને જોઈએ, એ જુદો ન પડી શકે. એટલે ટોટલ ગ્રહ આઠ છે. કેટલા થયા? આઠ. એક માથું ને એક પગ ધર છે એટલે. અને કર્મ કેટલા છે? આઠ છે. એટલે સૂર્ય છે તો પરમાત્મા એ એનું સાયન્સ આપણને જ્ઞાનાવર્ણીય કર્મ રૂપે બતાવ્યું. જૈન પરિભાષામાં એમ કે એનું જ્ઞાનાવર્ણીય કર્મ એની અંતરાય ઘણી છે, શું કે અને જ્ઞાનાવર્ણીય કર્મ ગાઢું છે તો વાં એનો સૂર્ય નબળો છે. એવી રીતે દર્શનાવર્ણીય કર્મ એ મન સાથે જોડાયેલ, શ્રદ્ધા એટલે કોની સાથે જોડાયેલી વસ્તુ છે? મન સાથે. ચંદ્ર એ મનનો કારક છે એવું જ્યોતિષ શાસ્ત્રમાં કીધું છે. તો એનો અર્થ એવો કે આનું દર્શનાવર્ણીય કર્મ ગાઢું છે. મોહનીય કર્મ તો ક્રમમાં જ છે. આવી રીતે જે આઠ કર્મ છે ને તમે એની ચેઇન બનાવજો, ઘરે જઈને આઠ કર્મના નામ લખજો અને પછી બરાબર નવ ગ્રહના નામ લખજો. તો બુધ સોમ પછી મંગળ. તો વેદનીય કર્મ આવ્યું. ત્રીજું કયું આવ્યું? જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વૈદ્ય. તો આ બાજુ કોણ આવે? મંગળ આવે. હંમેશા શરીરમાં અમુક પ્રકારના રોગ આવે ને તેમ કહેવાય કે મંગળ લોહી વિકારનો કારક છે. લોહી વિકારનું જે દર્દ થાય ને એટલે એ ગ્રહ કાંઈ નથી કરતા. એ મંગળનું સ્થાન જ્યારે અમુક લેવલમાં આવે તો આપણા શરીરની અંદર એ લાલ કલરના મંગળના વર્ણના જે કેમિકલ્સ છે એની સાથે એ બેલેન્સ ન કરી શકે તો એનું ઇમ્બેલેન્સ થવાથી લોહીની અંદરમાં એક પ્રકારનો વિકાર ઉત્પન્ન થઈ જાય, એટલે અમુક પ્રકારના રોગ આવે. તે મંગળ પછી બુધ આવે છે. તે આપણે ત્યાં મોહનીય કર્મ બતાવ્યું. શું બતાવ્યું? એટલે બુદ્ધ માટે એવું કહેવાય છે કે એ ઘી જેવો છે. ઘી ને કોઈ સ્વાદ નથી, પણ જેમાં ભળે એનો સ્વાદ વધારે છે. આપણે લાપસીના ઘી ખાતા તો લાપસીનો સ્વાદ વધી જતો, ખીચડીના ઘી ખાવ તો ખીચડીનો વધારે, એટલે મીઠામાં નાખો તો મીઠાનો સ્વાદ વધારે, ગોળમાં નાખો તો ગોળનો સ્વાદ વધારે. એવી રીતે મોહનીય કર્મ છે. રાગમાં નાખો તો રાગ વધારે, દ્વેષમાં નાખો દ્વેષ વધારે. એનું કામ શું છે? રાગ દ્વેષ વધારવાનું. એટલે જ્યારે આપણો બુદ્ધ છે એ નબળો હોય ને, ત્યારે એનું મોહનીય કર્મ બતાવે છે. ત્યાર પછી આવે છે ગુરુ. તો અહીંયા કયું કર્મ આવ્યું? નાનાવણી દસનાવણી વેદની એમ આયુષ્ય. આયુષ્ય ગુરુ એ હંમેશા બુદ્ધિનો પ્રતીક છે, માર્ગદર્શક છે. જેનામાં ઉત્કૃષ્ટ એવું ગુરુનું સ્થાન હોય ને, એનું હંમેશા સાત્વિક જીવન આગળ વધે. ગુરુ છે ને એ કોનો દેવ કહેવાય છે? દેવોનો દેવ, એટલે કે સાત્વિકતાનો દેવ. અને શુક્ર છે ને એ અસુરોનો દેવ છે. યયાતિની એની વાત જેને જાણી હશે એને ખબર છે કે શુક્ર છે એ પણ એક ગ્રહ જ છે, પણ એ કોના કહેવાય? અસુરના, એટલે વૈભવ વિલાસ વિનાશ એ કહે છે ને. એ ભૌતિક જગત, આ ભૌતિક જગતના પાંચ ઇન્દ્રિયોના સુખો છે એ કોના વડે મળે છે? તો કે શુક્ર વડે. જી મટીરિયાલિસ્ટિક, એટલે જેનો ગુરુ પાવરફુલ હોય એનામાં આધ્યાત્મિકતા સાત્વિકતા આવે, અને જેનો શુક્ર પાવરફુલ હોય. આ દેશ કોનો દેશ છે ખબર છે? અમેરિકા રાહુનો દેશ કહેવાય છે. રાહુ, રાહુ એટલે શુદ્રોનો દેશ, એટલે જ્યાં શુદ્રના લક્ષણો વિકસે એટલે વૈભવ ખૂબ આવે પણ શાંતિ ન આવે, વિલાસ ખૂબ આવે પણ તૃષ્ણા ન કરે. એટલે આપણે જુઓ, આ કોઈ અમેરિકા પ્રત્યેના મારા પૂર્વગ્રહમાંથી નથી કહેતીઓ, તમને તાત્વિક વિધાન કરું. ઘણા અમેરિકામાં ખોટું લાગી જશે, તમે બધા ધાર્મિક ગુરુ આવી નાનારિયા નાર્ય કરી. ભાઈ, ગુરુઓને કોઈ લેવા દેવા નથી. આ ધરતીના લક્ષણો છે, કાળના લક્ષણો છે, એટલે આર્યતા અને અનાર્યતાના લક્ષણ છે. પણ અમને તો ગુરુ ભગવંતોએ સમજાવ્યું છે કે જ્યારે વૈભવ ખૂબ હોય, વૈભવ વધ્યો ને એની સાથે તૃષ્ણાઓ વધે છે. એટલે એકવાર આવી રીતે કોઈ રશિયાનો વિદ્વાન ફિલોસોફર અહીંયા આવેલા, અને અમેરિકન ગવર્મેન્ટે એનું ખૂબ માન કર્યું હતું, એને ગાઈડ આપીને આખા અમેરિકાની યાત્રા કરાવી, અને એને ડિઝની વર્લ્ડ ને બધું એને બતાવ્યું, અને એનો બધો વૈભવ બતાવ્યો. અને છેલ્લે એને ફિલોસોફરને પૂછ્યું હતું કે તમને આટલું મનોરંજન દુનિયામાં ક્યાંય જોવા મળ્યું છે? આટલા સુંદર સાધનો, આટલો વૈભવી આરામદાયક એવો ક્યાંય પ્રવાસ તમારો થયો છે? તમારું અમેરિકા માટે શું કહેવાનું છે? ત્યારે એણે શું કીધું હતું ખબર છે? જેને આટલા મનોરંજનની જરૂર પડે છે એ લોકોની મનોરુગ્ણતા કેટલી મોટી હશે. તમે સારી હોસ્પિટલમાં જાઓ ને આટલા બધા રોગી જુઓ, તેનો જવાબ શું હોય? આટલી હોસ્પિટલો ભરેલી છે જ્યાં, તો એનો અર્થ કે રોગનું પ્રમાણ કેટલું છે? જ્યાં સંતો દેખાય ને ત્યાં સંતોષનું પ્રમાણ છે, જ્યાં ત્યાગીઓ દેખાય ત્યાં વૈરાગ્યનું પ્રમાણ છે, ને જ્યાં ભોગીઓ દેખાય ત્યાં તેનું પ્રમાણ છે ભોગનું પ્રમાણ છે. એટલે આ તો મેક્સિમ ગોર્કી કે આ કોઈ હતા, એમણે કીધેલું કે મને તો કરુણા એ જાતની આવે છે કે આટલું મનોરંજન મનોરુગ્ણ જેટલા વધારે હોય ને એને વધુ જરૂર પડે. તમે જો જરાય ઉલટું નહીં વિચારતા, પણ તમે વિચાર કરશો આપણા બચપણમાં આપણને કેટલા ચોરી જોતા હતા. તમે એક પણ યાદ કરો કે તમે બચપણમાં બહુ દુઃખી હતા? યુ કેન એન્જોય લાઈક એનીથિંગ. આપણી પાસે કશું નહોતું, આપણી પાસે બહુ જ ઓછા સાધન હતા, ઓછી સગવડ હતી, કોઈને આખો રૂમ મળતો નહીં, કબાટમાં પણ એક ખાનું મળે બધું બધું, બરાબર ને? અને એ પણ એમ ન કહેવામાં આવતું કે આ તારું છે, આ તારે વાપરવાનું છે, આ તારે વાપરવાનું છે, આમાં તો બુક મૂકી શકે, એક આ ઢોકલો મળે જૂના ઘર હોય તો કઈ, ને તો પણ આજે જેટલા ભરખા છે ને બેન આપણી જિંદગીમાં એટલા કદાચ નહોતા. હું પીછેજ કરવાનું નથી કહેતી, પણ પાછું વળીને જોવાનું કહું છું. આપણે વળી શકીએ એમ નથી, આપણા કમ નસીબે, કારણ કે ઉતરતા કાળમાં છીએ. પણ કહેવાની વાત એ છે કે આ રાહુનો દેશ હોય ને છે, એના ઉપર રાહુનું અધિપત્ય હોય, એટલે એ જીવનમાં એવી વિલાસિતા, વૈભવ અને એક હરણપાળ ભરવાની મહત્વાકાંક્ષાઓ જન્માવે, અને એ ન મળે એટલે અંદરથી સૂત્ર્યા કરે એક પ્રકારની પીડા અનુભવે. એ આ આપણો દેશ છે. અને જ્યારે તમારી રાહુની મહાદશા ચાલતી હોય ને, ત્યારે જ આપણું અહીંયા સ્થળાંતર થાય. તમે કોઈ મુહૂર્ત કઢાવીને નથી આવ્યા, હું પણ મુહૂર્ત કઢાવીને નથી આવી, પણ ગુરુદેવે કીધું હતું કે આ તમારી રાહુની મહાદશા છે અને આ વખતે તમારે જવાનું થશે. ગુરુદેવ ક્યાં સુધી જવાનું થશે તો કે એ હું તમને કહીશ. એટલે કહેવાની વાત એ છે કે આ બધું સાયન્સ છે, આ અંધશ્રદ્ધા નથી, અમુક તત્વો છે. પણ આપણે શું કર્યું કે જો જ્યાં જેવા લેવલના માણસ હોય ને, એ લેવલ એને સમજાવાય. એટલે જૈન લોકોને તત્વ વિજ્ઞાન કર્મની રીતે બતાવ્યું, એટલે એને જ્ઞાનાવળી દર્શાવણી વેદ નિયમોની આયુષ્યના મૂત્રાંતરાય રૂપે બતાવ્યું, અને બીજા ધર્મમાં એને જ્યોતિષ રૂપે બતાવ્યું. આપણે ત્યાં જ્યોતિષ ચક્ર છે, જૈન શાસનમાં જ્યોતિષીના દેવતા છે, એ દરેકના હિસ્સે આવેલું એક એક કામ છે. પણ એ કરનારા નથી, એ વહીવટ કરનારા છે. શું છે એનું કામ? જેલરનું કામ જેલના કેદીને મારવાનું નથી, એને સજાનો અમલ કરવાનું છે. શું કામ છે એનું? એ સજાનો અમલ કરે છે. એમ આપણું જ્યોતિષ શાસ્ત્રનું એક એક સ્થાન છે ને, એ આપણા કયા કર્મનો ઉદય છે એને ઇન્ડિકેટ કરે છે. શું કરે છે? એને ઇન્ડિકેટ કરે છે કે હવે તારો આ કાળ આવી ગયો છે. એટલે આપણે કહીએ ને કે હવે આની સારસ્વતી બેઠી છે. સારસ્વતી એટલે શું છે? પનોતી એટલે નિકાસિત કર્મોનો ઉદય. આખા ભાવમાં દર 30 વર્ષે 2.5 વર્ષ ચાલે એક એક ગ્રહ. બીજા બધા ગ્રહો મહિના મહિનામાં બદલાય, પણ શનિ છે ને એ બહુ સ્લો ચાલે. 2.5 વર્ષ એક એક રાશિ મારીએ એટલે 12 રાશિમાં ફક્ત 30 વર્ષ લાગે. એટલે બધાની જિંદગીમાં 30 વર્ષે આ સારસ્વતી આવે. આપણે નાની ઉંમરમાં આવી ગઈ હોય તો એને પહેલી સારસ્વતી જન્મ્યા ત્યારે હોય તો બીજી 30 વર્ષે આવે ને, અને વચ્ચે આવી હોય તો એના પછી આવે, એવી રીતે. પણ આ શું બતાવે કે આ 30 વર્ષના કાળમાં આપણે જેટલા કર્મોનો ઉપશમ કર્યો, જેટલા આપણે કેટલા નિકાસિત પણ તમે બધાને દબાવી શક્યા, પણ હવે એનો દબાવવાનો ઉપશમ કરવાનો કાળ પૂરો થઈ ગયો. એટલે ઉદયમાં આવે, એટલે એ નિકાસિત કર્મના ઉદયનો કાળ, એટલે એમાંથી આપણે કશું કરી ન શકીએ. એ વખતે ભોગવવું જ પડે, જે કંઈ ઉદયમાં આવે ને ભોગવવું પડે. ગમે એટલું આપણે 100 વાર છૂટી ગયા હોય પણ ત્યારે પકડાઈ જાય. 100 વાર આપણું માન રહ્યું હોય પણ ત્યારે અપમાન થઈ જાય. અભ્યાસ નામ કર્મનો ઉદય ચાલે. એટલે આપણે કર્મને સબસ્ક્રાઈબ કરશું તો ક્યાં સુધી કરી શકશો આ કાળમાં? તો કે એક પનોતી ન આવે ત્યાં સુધી. અને કયા પ્રકારના કર્મો? જે પ્રકારના કર્મો છે, એટલે માનવું હોય તો એમ માનો કે જ્યારે પનોતી ચાલતી હોય ત્યારે ડાયા રમડાથી બેસી જાવ. શું કરવાનું? શનિ મહારાજાને શરણે એમ કરવાનું કે ગુરુદેવ કહેતા આજ પોતો કરીને બેસી જાય. શનિ શું લઈ જશે તમારું? જો ખાવાનું હોય તો ખાવામાં અંતરાય પાડે, પહેરવાનું હોય તો પહેરવામાં અંતરાય પડે, ક્યાંય જવું હોય તો જવામાં અંતરાય પડે, સુખ ભોગ કરવો હોય તેમાં અંતરાય પડે. રાજકોટ છે તારું, શનિ શું લઈ જશે? ઓલા એક ભાઈ ગયા હતા ને કે બાપાજી મારે શનિની પનોતી ચાલે છે, કઈક જાપ બાપ કરી દો. તો કે તારે 500 રૂપિયા આપવા પડશે. તો કે 500 તો નથી મારી આગળ. તો કે 250 આપ. 250 નથી. છેવટ કે 15 રૂપિયા મૂક. તો કે 15 નથી. તો કે 5 રૂપિયા મૂક. તો કે 5 નથી. તો કે 5 આના મૂક. એ તો કે જાન બાપા તારું શનિ હું લઈ જાય. તારે જાત કરવાની જરૂર નથી, એમ જી. રાશિ ચક્ર પ્રવાસ, એ તો ગતિ છે, ગતિ છે. જેમ કે આ એક પછી એક 12 રાશિમાં ચાલે છે. સાત વર્ષના ત્રણ તબક્કા હોય, એટલે અઢી અઢી વર્ષના, સાડા સાતના, એટલે ધારો કે પહેલામાં હોય તો એ તમારામાં આવે, એ પહેલાના અઢી વર્ષ એ આગળના ગ્રહમાં હોય, આગળની રાશિમાં હોય, એટલે ત્યાંથી તમને એનો તાપ શરૂ થાય, પણ તમારી રાશિમાં મિડલમાં આવે એટલે એનો પ્રતાપ આવે, પૂર્ણ તાપ આવે, પણ તમારામાંથી નીકળીને બાજુના ઘરમાં જાય તો પણ તમને એનો ત્રાસો છાંયો તો પડે ને, એટલે એના ત્રણ ચરણ થી કે અઢી વર્ષ પહેલાના, અઢી વર્ષ મિડલના અને અઢી વર્ષ પછીના. પણ એ તો કાળ જ્યોતિષ શાસ્ત્રની ભાષામાં છે, પણ આપણને પુણ્ય પાપના ચક્રો ચાલ્યા કરે છે, એટલે આપણા જીવનની અંદર જ્યારે પણ એમ લાગે, એટલે શનિનો જ્યારે પણ નથી ચાલે ને ત્યારે કહે કે તપ કરો, શું કહે, શનિવાર કરો. તો આપણે પણ આ જે નવપદની ઓળી છે ને એની અંદર નવ ધાન્ય ખાય, એક એક ધાન્ય ઓળી કરે, કે એકલા અડદ ખાઈને કરે, એકલા સફેદ ખાઈને કરે, એકલા લાલ ખાઈને કરે, શું કામ કરતા. આપણે ત્યાં નક્કી હતું કે આઠ દિવસમાં આઠ પ્રકારના દાળો બનાવીએ, બધાને ખબર છે ને કે આપણે શુક્રવારે કઈ દાળ બનતી, ચણાની, શનિવારે કઈ બનતી, વાઈ, શનિવાર અડદ છે ને, કે શનિના ગ્રહના કિરણને માટે પોષક અને એને બળવાન બનાવે એવું તત્વ છે. આમ એમ કે અડદ હનુમાનજીને ચડે, ને હનુમાન માટે એમ કહેવાય છે કે શનિના અધિષ્ઠાય છે, એટલે એટલા બધા રહસ્યો આપણા પૂર્વજોએ ભેગા કરીને આપણને એક વિધાન કરીને આપી દીધું, ડાયા ડબરાથી આટલું કરો તો બચી જશો. ને વળી આપણે બધા કહીએ છીએ કે એક એક કઠોળમાં એક એક પ્રકારનો વાઇટામિન છે, આપણે જેટલા પ્રોટીન કહીએ છીએ ને એ બધા એક જ કઠોળમાં નથી, મગમાં જુદું છે, મચણામાં જુદું છે, અડદમાં જુદું છે, આપણે મલ્ટી બી કોમ્પ્લેક્સ લેવું હોય ને એની જેવું છે, કે આપણે આઠેય દિવસ જુદી જુદી દાળ ખાઈ લેતા એટલે આરોગ્યની દ્રષ્ટિએ બધા વિટામિન મળી જતા, અને ગ્રહની દ્રષ્ટિએ બધા ગ્રહો વડે આપણને જે અસર જોઈતી એ મળી જતી, એટલે રાજા મહારાજાઓ સાચા હીરા પહેરતા, સાચા મણિ માણેક પહેરતા, આપણી પાસે ન હોય તો આપણે ઘરે ભૂંગળીઓના તોરણ બંધાતા, કે જેથી કરીને નવે ગ્રહના કલરનો ડેફિશિયન્સી આપણામાંથી નીકળી જાય, આપણને મળ્યા કરે. આપણે આસોપાલવના તોરણ શણગાર માટે નહોતા બાંધતા, ઓક્સિજનનું કારખાનું છે આસોપાલવ છે, એમાંથી સૌથી વધુ ઓક્સિજન મળે છે, એટલે જ્યારે ઘરે પ્રસંગ હોય ને ત્યારે આપણે એસી નહોતા ચલાવવા પડતા, આટલા બધા લોકોને ઓક્સિજન જોઈએ ને એટલા માટે આસોપાલવનું તોરણ બાંધી દેતા, કે જે પ્રકૃતિ સાથે નુકસાન નહોતું થતું, આપણે ગ્લોબલ વોર્મિંગ વધારતા નહોતા, અને કુદરતમાંથી એક ખાલી પાન તોડવાથી વૃક્ષ આખું ખતમ પણ નથી જતું, એટલે જરૂર હોય ત્યારે થોડા આસોપાલવમાંથી થોડા થોડા શેષ પાકા થયેલા પાન વિવેકપૂર્વક તોડતા, અને એના કારણે બધાને ઓક્સિજન મળી જતો, બધાને તિલક કરતા. તમે સગાઈ કરવા જાઓ દીકરાને તો ચાંદલો કરે ને, તું ક્યાં ચાંદલા કર્યા, છોકરાના ચાંદલા કર્યા, શું કામ કરતા તિલક. અહીંયા લાલ કરણનો તિલક હોય ને એ વ્યંતરોને આધાર રાખે, જો કુળમાં કેટલા વિરોધી તત્વો છે, એક કુળના પિતૃઓ વડીલો જે દેવલોકમાં ગયા છે એ બધા રાગ દ્વેષ વિનાના નથી, આપણે અહીંથી મરીએ તો આપણા રાગ દ્વેષ એ દે. ધારો કે દેવલોકમાં ગયા અને તમને યાદ આવ્યું કે મારા દીકરાની સગાઈમાં મને પથ્થરો નાખ્યો હતો ને હવે તો હું દેવ છું, ધારું એ કરી શકું એમ છું, પથ્થરો નાખવા જાઓ કે ના જાઓ. આપણે વિતરાગ હોય એની વાત છે, તો વિતરાગ ન હોય તો જાય કે ના જાય, હું કોમળ છોડીએ નહીં. આપણે દેરાસરમાં બેઠા છીએ ને એટલે આમ આમ કરીએ, નહીતર ઘરે હોય તો એમ કહીએ કે એ તો મને હજી યાદ છે, હજી મને યાદ છે કે ત્યારે એને કેવો ઓપિનિયન આપ્યો હતો. આજે હું કઈ બોલીશ ને એટલું કહીશ કે આપણા ઘરને લાયક નથી, પતી ગઈ નાખી વાત, ઘણા બુદ્ધિશાળી છીએ આપણે, એટલે આવું બધું દેવતાઓમાં પણ ચાલતું હોય છે, એટલે એવા કોઈ વ્યંતર દેવતાઓ આપણા પૂર્વના વિરોધી હોય, વેરી હોય, જો કમઠ આવીને પાર્શ્વનાથ ભગવાન ઉપર પણ વરસાદ વરસાવતો હોય, સંગમ આવીને મહાવીર સ્વામીને પણ 12.5 વર્ષ સુધી કષ્ટ આપતો હોય, તો આપણા ઉપર પણ બધું થઈ શકે. એ બધા તત્વો વડે આપણને બચવા માટે આ બધા વિધાનો કર્યા હતા, કે જેમાં લાલ કલરનો તિલક કરવાથી, એક તો લાલ કલર અંકુનો, એ અંકુ ઓરિજિનલ હતું, કે જે આપણા આજના ચક્ર ઉપર જાય ને એના ઉપર ચાંદલો કરો તો ચાંદલા ઉપર જરાક તમારે પ્રેશર કરવું પડે કે ના કરવું પડે, આજના ચક્રને એક્ટિવ કરો છો, એટલે આપણે હિપ્નોટાઇઝ ના થઈ જાય. શું ના થઈ જાય? નૌકાર મંત્ર નું કવચ કરીને જાજો, જ્યાં જવું હોય મિત્ર હિપ્નોટાઇઝ થઈ જશો. સુમેન્દ્રભાઈ, આપણે બધા કેટલા ઇન્ફ્લુઅન્સ માં આવી જાય છે, ગમે ત્યાં ગયા પ્રભાવિત થઈને આવીએ છીએ. આ પીળો ચાંદલો તમે શું કામ કરો? ચાલો મને કહો, ચંદન નો ચાંદલો શું કામ કરો? આવતા આવે પેલા પગ મૂકો છો ને, આવીને પેલા શું કરવાનું? ચાંદલો કરવાનો. એમ તો ઘણા ભાઈઓ અમને કહે કે નાના હતા ને, એટલે મમ્મીએ કીધું હોય કે પેલા દેરાસર જઈ આવો ને ભગવાનના દર્શન કરી આવો, પત્તન ચા પાણી મળશે, એટલે ખાલી દેરાસર માં જઈને ચાંદલો કરીને આવતા, એટલે અંદર માં સિગ્નલ સિમ્બોલ આવી ગયો કે આ દેરાસર જઈ આવ્યો છે. અને અત્યારે તો કે પીળા ચાંદલા ભરોસો ખીજી નાખો, બીજા નો તો પટેલ નો ભરોસો કરો, પણ આ વાણિયા નો ભરોસો કરતા વિચાર કરો. પીળો ચાંદલો આપણે બદનામ કરી નાખીએ છો, પણ જયારે ધર્મ ક્રિયા કરીએ ને, પૂજા વગેરે કોઈ પણ, એ વખતે આપણા આજ્ઞા ચક્ર ખુલી જવાના ચાન્સ છે, એક્ટિવ થઈ જાય છે. એ વખતે જો કંટ્રોલ ના રહ્યો ને તો તેજો લેશિયા છૂટી જાય. શું થઈ જાય? એટલી ઉર્જા મળી ગઈ હોય કે જેના કારણે આપણે કોઈનું નુકસાન કરી નાખીએ. એટલે ગુરુ ભગવંતો પણ આપણને સત્તાઈ રાખવા માટે, કોઈ પણ ધર્મ માં જાઓ, કોઈ ભસ્મ નું તિલક કરશે, કોઈ ચંદન નું કરશે, કોઈ કેસર નું કરશે, કોઈ આમ ત્રિપુણ તાંશે, કોઈ ત્રણ લીટી કરશે ચંદન થી, આખા આખા આર્ય કલ્ચર માં, આર્ય સંસ્કૃતિ માં આ બધું શું દાન પણ હશે? કારણ વિના નું હશે? કારણ વિના કશું નથી, પણ એના ભાવો આપણે વિકૃત કરી નાખીએ છીએ. એટલે આજના ચક્ર ને સત્તાઈટ રાખવા માટેનો આખો વિધિ છે. એટલે આપણે ચાંદલો કરતા તો સૌભાગ્યવતી સ્ત્રી જે પતિ સિવાય પર પુરુષને કદી પણ સપનામાં ન ઈચ્છતી, એ ચાંદલો કરે એટલે કોઈ વિકૃત મનોદશા વાળો વ્યંતર દેવ એના ઉપર નજર ન બગાડે. આખો ચાંદલો કરતા ઇન્ડિયનો શરમ આવે છે. મૂલમાં જાઓ કે કોઈ અમેરિકન પ્રોગ્રામમાં જાઓ, ચાંદલો કર્યો હોય તો તમે દેશી લાગો, એટલે વિચાર કરશો આ કલ્ચર ક્યાં, આ સંસ્કૃતિ ક્યાં, આ સંસ્કાર ક્યાં, કયા કલ્ચરની વચ્ચે આપણે બચવું છે. અને આપણા કવચ બધા છોડી દેવા છે, આપણા બખ્તર બધા તોડી નાખવા છે, આપણી માન્યતાના મજબૂતી કરે એવા ભાવો છોડી દેવા છે. આપણી પેઢીને આપણે શું આપશું? અંતરતા 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 કરી અને સજા જ કોઈ નાખી, કારણ કે રહસ્યો આપણે જાણતા નથી, અભ્યાસ આપણે કરતા નથી, ઉપર છલી વાતોમાં મિથ્યા દર્શનમાં ખેંચાઈ જઈએ છીએ. એટલે હું તમને જે કહી રહી છું એટલા માટે કહી રહી છું કે માનવું એટલે એનું અસ્તિત્વ સ્વીકારવું, પણ સમ્યક માનવું એ ધર્મનો અંગ બને, અને મિથ્યા માનવું તો સંસાર વૃદ્ધિનું કારણ છે. એટલે તત્વ જાણી લેવું અને એને કઈ રીતે એપ્લાય કરવું એના માટે પરમાત્માની આજ્ઞા જાણવી. તો એક પણ ગ્રહ નક્ષત્રની વાત ખોટી નથી, પણ એ કશું કરનારા નથી, પણ એ સિમ્બોલ કરે છે, આપણને વોર્ન કરે છે કે હવે તારો આ સમય આવી ગયો છે, સાવધાન થઈ જા. એટલે થોડું ઘણું એની સમજણ હોય ને તો સૂર્યને ઉગતો ન અટકાવી શકાય, પણ સનગ્લાસ પહેરી શકાય, વરસાદને ન રોકાય પણ રેઇનકોટ પહેરી શકાય, તો આપણે ભીના ન થાય. કોઈ કે જ્યોતિષનું માનીએ તો કાંઈ ફરક પડે? આટલો ફરક પડે કે આપણને સાવધાન કર્યા હોય કે આ ટ્રાફિક બહુ છે તો રસ્તો બદલી નાખે. ટ્રાફિકમાં તોડી નથી આપણે, પણ રસ્તો બદલી શકીએ કે નહીં એમ આપણને તત્વનું જ્ઞાન હોય તો આપણે એમાંથી બચી શકશું. એટલે ભગવાને તો આખા કુંડળીના 12 ભાવ છે ને, કહેવાય 12 ભુવન હોય, તમે જોજો 12 જ ખાના હોય કુંડળીમાં, 12 ભાવના છે. શું છે ભાઈ? 12 ભાવના. કઈ ભાવના ન ભાવવાથી કયું ભુવન નબળું બન્યું? તારો કે ના પાંચમો તારો ગ્રહ, પાંચમે ગુરુ છે નહીં તને નકામો છે, તો પાંચમી ભાવના ભાવવા માંડો. આગમ પ્રણીત જ્ઞાનીઓએ કહેલી આ 12 ભાવના આપણા કુંડળીના 12 ખાના બદલી શકે છે. 9 તત્વ છે ને, એ 9 તત્વ એ આપણા જીવનની અંદર ચોઘડિયા કેટલા, ચોઘડિયા કેટલા છે, હે કેટલા છે ભાઈ? બહુ ચોઘડિયા તો જોયા તમે, તો કેટલા છે તો કયો? ચોઘડિયા 7 હોય, 8મું બેવડાય છે. 8મું છે ને એ પેલું હોય, 8મું થઈ જાય. આપણા 7-7 તત્વ છે ને જીવ અજીવ, એ આ 7 ચોઘડિયા છે. આ ઉપરના ચોઘડિયાને આપણે ફેરવી ન શકીએ, પણ આ મણિપુરની આજુબાજુ આખું ચક્ર છે. શું છે? ઉપર ભૂમંડળ, ઉપર નભોમંડળ, નીચે ભૂમંડળ, અહીંયા નાભિમંડળ. આ ત્રણેયને એક લાઈનમાં લાવવાના છે, એનું નામ ધ્યાન છે. 15માં ઉતરો, ક્યારેક અંદર જુઓ, તમને એક એક ચક્રો દેખાશે. આપણે પ્રભાવિત કરવા કઈ આવું કહેવાની કોઈ જરૂર નથી, પણ કહેવાની વાત એ છે કે જ્ઞાની એને કહેવાય કે જેને દુનિયાના તમામ કોર્નર કઈ રીતે વર્ક કરે છે એનો કંઈક અંશે થોડો ઘણો પણ ખ્યાલ હોય અને એને એપ્લાય છે. એટલે ઉદ્વેગ છે ને, ક્યાંથી શરૂ કરો, એક પછી એક ચોગડી આવશે. જ્યારે જીવ તત્વમાં હોઈએ આપણે, તો આપણો જગત સાથેનો વ્યવહાર કા રાગનો કા દ્વેષનો છે. જ્યારે જીવને આત્મ સ્વરૂપ તરીકે જોઈએ ને, એટલે આપણે ઉદ્વેગ રહિત થાય. જીવને જીવ તરીકે લીધો ને, એટલે તરત જ અમારી બેન ને અમારી નણંદ બેન આવી મજા આવી ગઈ, નણંદ આવી તો મેમાન આવી, ક્યારે જાય ક્યારે જાય ક્યારે જાય, નવલા હોય તો હજી રોકાય હજી રોકાય હજી રોકાય. દરેક દીકરી એમ કે મારી બાનો સ્વભાવ એટલો સારો, ભાભી ને પૂછીએ ખબર પડે કે આપણી બાન છોકરો છે. તો પછી કોનો સ્વભાવ ખરાબ? આપણી ભાભી એમ કે મારી બાનો સ્વભાવ બહુ સારો, એની ભાભી એમ કે મારી બાનો સ્વભાવ બહુ સારો. આપણે આ જીવ તત્વમાં જીવીએ છીએ, માટે આપણું ઉદ્દેશ ચોઘડ્યું ચાલે. તમારું ગમે એ ચોઘડ્યું ચાલતું હોય, એકવાર આત્મામાં ગયે તો ચોઘડ્યું બદલાઈ જાય. ચોઘડિયા આપણે બદલી શકીએ. જ્ઞાની ચાલે ને, સંત ચાલે, વિતરાગ ચાલે, કાંટા ઊંધે મુખે થઈ જાય. કોણ કરે છે કાંટા ઊંધે મુખે? એની વિતરાગતા કરે છે. અંતરાયો કોણ તોડે છે? એનું અનંત વીર્ય તોડે છે. આપણે પુરુષાર્થ બહાર કરવો છે. ઓબામા બની જાઓ, ટ્રાફિક નડશે કોઈ બી? કોણ કોણ આપણે ટ્રાફિક કાઢો તો કાઢી શકીએ, ને એને એ આવતા હોય તો ટ્રાફિક ને ગમે ત્યાં અટકાવી દઈએ? તો આપણે ટ્રાફિકમાં સિગ્નલ ઉપર પોલીસ કરવું છે, એને એક વાર ઉભો રાખી દઈએ. હમણાં સિગ્નલ બંધ કર, કોણ ઉભું રાખી દઈએ? મારું તમારું પુરુષાર્થ, મહાવીર બનો, મહાવીર બનાવાય નહીં. મહાવીર મહાવીર બન્યા પછી બધું બની ગયું. સંવત્સરાને રજુ કર્યું, દેવતાને ચિઠ્ઠી મોકલવી પડી, આવજો સંવત્સરા રજો, મારે આવું હોય તમને કેટલી વાર જોવું પડે, સંવત્સરા રજો પાડે, કેવું પડે ના કેવું પડે? 6 મહિના પેલા કોર્ડિનેટ કર્યું હોય તો એ કે તમે ત્યાં શનિ રવિમાં હવે 2 પ્રસંગ આવી ગયા છે, એટલે આ વખતે જરા લેક્ચરમાં ગરબડ થશે, કારણ કે અમારા પુણ્ય નથી. એટલે મહાવીર એક પોતામાં મહાવીર બન્યા, આખું જગત ગોઠવાઈ ગયું. કશું ના કરવું પડે, મહાવીરે ક્યાંય કરતા ક્યાંય પુરસ્કાર નથી કર્યો. જે દિવસથી નૈસારના બહુથી જ્ઞાન થયું ત્યારથી એની અખંડ ધારે જોઈ ગયો. જ્યાં સુધી જગત સામે જોયું ત્યાં સુધી ઝૂક્યા. જગત સામે જોવાનું બંધ કર્યું, નાક બંધ કરી 12 વર્ષમાં કામ થઈ ગયું. ચોઘડિયા બધા આકાશમાં છે ને આપણા નાભી મંડળમાં છે. હવે માનવા ન માનવા તમારી મળશે, ને માનવા તો કેવી રીતે માનવા? આખી મહાવીરના શબ્દોને ક્યાંય ઊંધા થતા કરતા નહીં, આખી સાયકલ બદલી જશે. આપણે કંઈ જ્ઞાનાવર્ણીએ પછી દર્શનાવર્ણી ન બોલીએ અને મોહનીએ બોલીએ કંઈ વાંધો, વાંકો થઈને આલસ ભગવાન કહે. શું કહે છે? કંઈ જ્ઞાનીએ મૂક્યું છે એમને ભોખ, ભોખવું પડે તો રિધમમાં આવશું. બુદ્ધિનો અપરાધ ના કરાય, પ્રજ્ઞા અપરાધ કહેવાય. નિયતિનું નામ દઈને, નિશ્ચયનું નામ દઈને વ્યવહાર સજાય. એટલે જ્યોતિષ શાસ્ત્ર કે એક પણ શાસ્ત્ર જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, તે ત્યાં ત્યાં તે આચરે, આત્મા થી જન્મે. એટલે માનવાનું પરતત્વ રૂપે માનવાનું, અંધશ્રદ્ધાથી નથી માનવાનું. એટલે બધું છે, બધાનું અસ્તિત્વ છે, ને આપણે 3 વાગ્યા છે. શાસ્ત્ર છે એક તો વાત, પેલા તમે શબ્દ વાપ્યો વાસ્તુ શાસ્ત્ર. તો શાસ્ત્ર માં વિધાન હોય, વિધિ હોય. આપણાથી કેટલું બને ને કેટલું ન બને એ તમને એમ કે છે કે અગ્નિની ભઠ્ઠી ઉપર તમે પાણીનું માટલું રાખી છો, તમારું પાણી ઠંડુ રહે માટે એમ કે છે કે ઈશાન ખૂણામાં પાણી આવવું જોઈએ, અગ્નિ ખૂણામાં ચૂલો જોઈએ. કારણ કે એની નીચે એવા પ્રકારના દેવતાઓ છે, ભવનપતિ છે બધા, એના વાઇબ્રેશન એવી ટાઈપના છે. તમે આ બાજુ ઉકરડો હોય ને આ બાજુ ઉદ્યાન હોય, દરવાજાનું મોઢું એ બાજુ રાખો તો ઉકરડાની વાસ આવે, ને આ બાજુ રાખો તો ઉદ્યાનની વાસ આવે. બરાબર છે? એટલે ઈસ્ટ નોર્થ ને નોર્થ ઈસ્ટ, ઉત્તર પૂર્વ અને પૂર્વ ઉત્તરનો ખૂણો એટલે ઈશાન ખૂણો. એ બાજુ સિમંદર સ્વામી આદિ દેવતાઓના ઉત્તરમાં સ્થાન છે. એટલે એના તરફ તમે અભિમુખ થઈને બેઠા તો તમને એ પ્રકારના તરંગો આવે છે. અને પેલી બાજુ દક્ષિણ દિશા તરફ બેઠા તો આપણે આવે છે પૂર્વ તથા ઉત્તર દિશી પલ્યંકાદિક આસને બેસીને સંસારો કરવો હોય ને ભાઈ તો પણ એમ કીધું છે. અને જ્યારે ડેડ બોડી થઈ જાય અને એને જ્યારે જમીન ઉપર મૂકે પછી એનું માથું કઈ દિશામાં રાખે? ઉત્તર દિશામાં. એટલે કદી પણ જીવતો જીવ ઉત્તર દિશામાં માથું રાખીને તુવે નહીં, કારણ કે એ બાજુ ગુરુત્વાકર્ષણ ખૂબ છે, લોહીનો પ્રવાહ તૂટે છે, એ રોગી અવસ્થા આવે. એટલે વાસ્તુ જે કઈ આપણે આપણે બધા છે ને આ જમાના મોડિફાઈ થઈ ગયા, એટલે ઓલા વાસ્તુ શાસ્ત્રી ને સમજાવી દીધો, ગોર બાપાને સમજાવી દીધા કે ભાઈ અમે તો અમેરિકાથી આવ્યા છે ને 8 દિવસમાં પરણીને જવું છે, ગમે એમ કરી મુહૂર્ત કાઢી દો, કઈ વાંધો નહીં, છૂટા છેડા સાહેબ તારા સાહેબ મારે શું છે, મારે તો મારી ફી મળી જાય છે, લાવીને મુહૂર્ત કાઢી દો. ને મુહૂર્ત માં પાછું આથી મથી મથી ને રસ્તો મેળાપ નો મુહૂર્ત કાઢી દો કે 11:25 છે, ને નાચવામાં એવા રહી ગયા કે 12:25 થઈ ગયા, પછી ક્યાંથી ફોટો પાડવાનો રહી ગયો, બીજી વસ્તુ મને કરાવો. તો ભાઈ મુહૂર્ત શું કામ જોયું? સાચવવું જ નહોતું તો મુહૂર્ત જોયું શું કામ? એટલે વર્તમાન કાળ કઠિન છે ભાઈ, શાસ્ત્રમાં જે છે એને કંઈક કારણ છે, અને એનું જો આપણે સમ્યક પ્રકારે અધ્યયન કરીએ તો લાભનું કારણ છે. પણ નિશ્ચય પહેલાં કરવો પડે, થોડું સર્ચ કરવું પડે, થોડું રિસર્ચ કરવું પડે, થોડું એના જ્ઞાની પાસે બેસીને થોડો એનો અભ્યાસ કરવો પડે. આ મારી માત્ર મારી અલ્પમતીની સમજ અને મારી જાણકારી મુજબ કર્યું છે. રહસ્યો તો અનંત છે, આનાથી ઘણા ઊંડા છે, એટલે મને આખરી માનવી નહીં. અને હજુ પણ ઘણા જ્ઞાની મળે એમાંથી વધારે મેળવવું. અમારી મંદમતીથી કીધેલી વાતમાં કોઈ પણ પ્રકારે ઓછું અધિક વિપરીત કંઈ કહેવાયું હોય તો અનંત અનંતથી કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષી આપ સૌની સાક્ષી કસમી ઈચ્છા નહીં. એટલે બેન, પિનિયલ ગ્લેન્ડ અને પિચ્યુટરી ગ્લેન્ડ એ બંને ગ્લેન્ડ નો તફાવત એ છે કે એક ગ્રંથી આપણને માનસિકતા ઉપર આધાર રાખે છે અને શારીરિકતા ઉપર છે. એટલે પ્રાણીઓમાં હંમેશા પિનિયલ ગ્લેન્ડ નાની હોય છે ને, મોટી હોય, સોરી આપણામાં પિચ્યુટરી, હા એને બદલે ઉલટું થવા માંડ્યું છે. આપણી પિનિયલની જગ્યાએ પિચ્યુટરીથી કામ લેવા માંગીએ છીએ. એક વિદ્વાને કીધું હતું, એક માણસના બ્રેઇનનું ઓપરેશન કર્યું ભાઈ, એક માણસના બ્રેઇનનું ઓપરેશન કર્યું ને એણે કીધું કે નથિંગ ઇઝ લેફ્ટ ઇન લેફ્ટ, નથિંગ રાઇટ ઇન રાઇટ. એના લેફ્ટમાં કંઈ લેફ્ટ બચ્યું નથી, રાઇટમાં કંઈ રાઇટ છે નહીં. Nothing is left in left and nothing is right in right.
Ek swarup jam gyani.